നമോ സിദ്ധാണം നമോ ആയരിയാണം നമോ ഉവജായാണം നമോ ലോയേ സവസാഹൂണം മംഗളം ഭഗവാൻ വീരോ മംഗളം ഗൗതമോ ഗണീ മംഗളം കുംഭകുംഭരോ ജൈനധർമ്മസ്തു മംഗളം സുര അസുര നരപതി വന്ദനേ പ്രവിനഷ്ട ഘാതി കർമ്മണേ പ്രണമന കരുഹു ധർമ്മ കരതാ തീർത്ഥ ശ്രീ മഹാവീരനെ വരിശേഷ തീർത്ഥങ്കര അനെ സൗസേ ശുദ്ധാസ്തിത്വനെ മുനി ജ്ഞാന ദ്രഗചാരിത്ര തപവീര്യാചരണ സംയോക്തനെ തേ സർവനെ സാധേ തഥാ പ്രത്യേകനെ വന്ദേ വളീ ഹൂ മനുഷ്യക്ഷേത്രേ വർത്തതാർഹന്തനെ അർഹന്തനെ ശ്രീസിദ്ധനേയ നമസ്കരണ കരിയേരിതേ ഗണധര അനേയാധ്യാപകോനെ സർവസാധു സമൂഹനെ തസുശുദ്ധ ദർശന ജ്ഞാന മോക്ഷ പവിത്ര ആശ്രമ പാമിനെ പ്രാപ്തി കരുഹു സാമ്യനി ജയനാഥി ശിവ പ്രാപ്തി ബണി പ്രാപ്തി കരുഹു സാമ്യനി ജയനാഥി ശിവ പ്രാപ്തി ബണി.
અષ્ટાનિકા પર્વનો આજે છઠ્ઠો દિવસ છે. આજે આપણે દક્ષિણ દિશાના નંદીશ્વર દ્વીપના જિનાલયોની અને કુંડલવર દ્વીપની પણ લીધી આપણે આજે રૂચિકોર દ્વીપની આજે આપણે પૂજા લીધી. એને આપણે ભાવપૂર્વક નમસ્કાર કરીને આપણે આપણો વિષય જે પ્રવચન સારજીમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનનો વિષય ચાલુ છે એને આપણે આગળ વધારીએ છીએ. સૌથી પહેલા એક ચોખવટ કરવી જરૂરી છે. આપણે જે ગઈકાલે વાત થઈ કે આંખો ખુલ્લી છે તો ઇન્દ્રિયથી આ આંખ ચક્ષુ ઇન્દ્રિયથી આપણે જાણીએ છીએ, તો પછી એકવાર વાત એમ થઈ ને કે આંખો બંધ થાય તો એ જણાય છે, તો કોઈ એમ મિસકન્સેપ્શન કરી લે કે છે આંખો બંધ થાય અને જે જાણીએ છીએ અતિન્દ્રિય જ્ઞાન છે, તો એવું નથી. એ પણ મન દ્વારા થનારું ઇન્દ્રિય જ્ઞાન જ છે, એ પણ વિકલ્પો જ છે. તો ખરેખર અતિન્દ્રિય જ્ઞાન શું છે? જો અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ એ શું છે પેલા એ સમજવું બહુ જરૂરી છે. એનું એક ભાવ ભાષણ આપણને થાય ને તો આપણે ખરેખર સમજી શકીએ કે જ્ઞાની ધર્માત્માઓ કે જિનેન્દ્ર ભગવાન કઈ જાતના સુખનો અનુભવ કરતા હશે. જે આપણે મોક્ષમાર્ગ પ્રકાશકના રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનું ઉદાહરણ લઈને આપણે જોયું હતું કે કોઈ જીવ સર્વપ્રથમ તો જે પોતાનો ઉપયોગ જે છે, આ જેટલી પણ આપણી જાણવાની શક્તિ છે, આપણો ઉપયોગ છે, એ બાહ્ય પદાર્થોથી પોતાના ઉપયોગને હટાવીને પોતાના સ્વરૂપ ચિંતનમાં પહેલા તો જીવ આવે છે. જે ઉપયોગ પહેલા બહાર જતો હતો એ તો આપણે ગઈકાલે બી વાત થઈ એમ ઇન્દ્રિયના માધ્યમથી જે ઉપયોગ બહાર જાય છે એ ઉપયોગ જાણે વેસ્ટ જેવો જ છે. એ ઉપયોગ જાણે વેસ્ટ થયેલો છે, એ નુકસાનકારક છે અને એ ખરેખર તો એ જાણે પર્યાય નષ્ટ થઈ ગઈ જ્ઞાનની એમ સમજો. કેમ કે એ જ્ઞાન પોતાના સ્વભાવને જાણવામાં ન ગયું ને, એટલે એ ઉપયોગ જાણે એ રાગદ્વેષનું નિમિત્ત જ થયું. તો બહિરંગ પદાર્થથી ઉપયોગને હટાવીને, હા જો મનીષભાઈ આપણે જે ગઈકાલે ચર્ચા થઈ એની વાત કરું છું ફરીથી કે આંખો બંધ કરીને જાણતું જ્ઞાન એ ખરેખર અતિન્દ્રિય નથી. તો અતિન્દ્રિય જ્ઞાન કોને કહેવાય? કે સર્વપ્રથમ તો જીવ પોતાની જેટલી પણ જાણવાની શક્તિ છે એને બાહ્ય પદાર્થોને જાણવા કરતા ત્યાંથી ઉપયોગને સમેટીને પોતાના સ્વરૂપ ચિંતનના વિચારમાં ઉપયોગને લગાવે. આ વિચાર પણ હજી ખરેખર મનના માધ્યમથી થતો વિકલ્પ છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન જ છે. પણ એમાં પણ હવે જીવ જે રાગાદિભાવથી જુદો, પર્યાય સ્વભાવથી જુદો, એક ત્રિકાળી અખંડ, એક ધ્રુવ પદાર્થ જે હું છું એનો હવે વિચાર કરે. આપણે વચમાં સંવર અધિકારની પણ વાત કરી હતી કે સંવર અધિકારમાં ભેદ જ્ઞાનની વાત કરી છે, તો ત્યાં ભેદ જ્ઞાન એટલે બે રૂપે પણ પોતાને વિચાર ન કરવો. એ પર્યાય કે રાગાદી ભાવ રૂપ જે હું નથી, તો નથી તો એને સાઈડ પર મૂકી દો. હવે હું કોણ છું કે હું આ ત્રિકાળી ધ્રુવ મહાપદાર્થ છું, તો હવે એનો વિચાર ચિંતન કરે. એના વિચાર ચિંતનમાં કેવી રીતના વિચાર કરે કે જો ત્યાં લખ્યું છે હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, અતિન્દ્રિય સ્વભાવ છું, એવો પોતાને આવો પોતાનો સ્વભાવ છે એવું વિચાર ચિંતન કરે, તો પોતાનું જેટલું પણ જ્ઞાન છે એ આ વિચાર ચિંતનમાં ડૂબી ગયું ને. આ હજી પણ ઇન્દ્રિય જ્ઞાન છે, અત્યાર સુધી પણ એક ઇન્દ્રિય જ્ઞાન છે. પણ જ્યાં જીવ આવા વિચાર ચિંતનમાં ઊંડો ઉતરે છે, તો આટલા વિચાર ચિંતન સુધી તો જીવનું બુદ્ધિપૂર્વક કાર્ય છે કે હું આવી રીતના વિચાર કરું, એમ બુદ્ધિથી વિચાર કરીને વિચાર કરે છે કે હું આવું વિચાર કરું. ખ્યાલ આવ્યો ને? અને હવે આટલો વિચાર કરતા કરતા જ્યાં એકદમ એમાં મગ્ન થઈ જાય, એ વિચાર ચિંતનમાં મગ્ન થઈ જાય, તો ધીરે ધીરે એક એવો સમય આવે, ધીરે ધીરે નહીં, એક અચાનક એક એવો સમય આવે કે આ વિચાર ચિંતન પણ બંધ થઈ જાય. અને જેવો સ્વભાવ અંદર છે એવો જ સ્વભાવ પોતાની પર્યાયમાં ભાસવા લાગે. એટલે જેવો અંદર સ્વભાવ છે, પહેલા એનો વિચાર કરતા હતા. જેવી રીતના સમજો, એક ઉદાહરણથી આપણે સમજીએ તો બહુ ઇઝીલી સમજાઈ જાય કે સમજો મને રસગુલ્લું ખાવું છે, તો પહેલા તો બહુ દૂરનો વિચાર થાય છે ને કે ખાવું છે તો એની સામગ્રી જમા કરીએ. હવે એનાથી નજીક આવો કે હવે એકચ્યુઅલી બની રહ્યા છે, તો બની રહ્યા છે તો એની સુગંધથી પણ જીવ વિચાર કરે છે ને હજી કે મારે આવો સ્વાદ આવશે, આવો સ્વાદ આવશે. હજી સ્વાદ લીધો નથી પણ હજી વિચાર કરે છે સ્વાદનો. ખ્યાલ આવ્યો? હવે એની સમજો થાળીમાં આવી ગયા, સામે છે, સામે છે તો બી હજી સ્વાદ નથી ને, હજી તો એનો જોઈને શેપ આવો છે, આટલા સોફ્ટ હશે, આમ હશે, તેમ હશે, એનો વિચાર કરે છે. હવે સમજો ચમચીમાં લીધા અને પોતાના મોઢા તરફ લઈ રહ્યા છે, હજી સુધી વિચાર જ કરે છે ને, પણ એ વિચાર હવે એટલો તીવ્ર એનો થઈ ગયો કે હવે એ સમયે એ જીવને રસગુલ્લા સિવાય બીજો કઈ જ વિચાર નથી આવતો, કેમ કે એનું જાણે હમણાં સ્વાદ લેવાનો જ છે. ખ્યાલ આવે છે કે નહીં? અને હવે જ્યારે એણે જીભ ઉપર એ રસગુલ્લા મૂક્યા, ત્યારે એના પેલા વિચાર બી બંધ થઈ જાય છે અને બસ એ એનો હવે સ્વાદ લે છે, એનું વેદન કરે છે, એનો સ્વાદ લે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, જાણે એમ સમજો કે આંખ બંધ કરીને બસ એનો અનુભવ કરે છે. આંખ બંધ તો મેં એટલે કીધું ખાસ કેમ કે જે સ્વાનુભવમાં પ્રદેશ પ્રત્યક્ષ નથી ને, હા, એટલે સમજો આંખ બંધ કરીને એ ખાલી એનો અનુભવનો આનંદ લે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એ જીવ પહેલા પોતાના ત્રિકાળી ધ્રુવનો વિચાર કરતો હતો, વિચાર કરતો હતો હું શુદ્ધ છું, બુદ્ધ છું, ત્યાં સુધી જાણે આમ મોઢાની નજીક સુધી પહોંચી ગયા અને એ વિચારો પણ જીવના બંધ થઈ ગયા અને એ પોતાના આત્મામાં અનુભવમાં ડૂબી ગયો અને એ જે આત્માનો અનુભવ એને આવે છે એ સમયે એને નિર્વિકલ્પ દશા કહેવાય છે. નિર્વિકલ્પ કેમ કહેવાય? કેમ કે પોતાના જ્ઞાનને બધેથી સમેટી લીધું છે ને અને આ અનુભવમાં પૂરેપૂરું જ્ઞાન લીન થઈ ગયું, પોતાના સ્વભાવના અનુભવમાં પૂરેપૂરું જ્ઞાન લીન થઈ ગયું, તો એ સમયે જીવને બીજો કોઈ વિકલ્પ શુદ્ધ આવતો નથી. વિકલ્પ હોય તો એ નિર્વિકલ્પ દશામાં નથી. ખ્યાલ આવે ને? વિકલ્પ હોય તો રાગાદી ભાવમાં છે. એટલે એ સમય એ સિચ્યુએશન એવી છે કે જીવનો પૂરેપૂરો ઉપયોગ, એની પૂરેપૂરી જાણવાની શક્તિ બસ પોતાના આત્માને જાણવામાં ને અનુભવ કરવામાં લીન છે. એ અવસ્થાને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય છે. એ અવસ્થામાં જે જાણે છે, જેવો આત્માનો અનુભવ કરે છે, એને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય છે. અને એ અનુભવ કરવામાં એને જે શાંતિ, એને જે સુખનો અનુભવ થાય છે, એને સુખ કહેવાય, અતિન્દ્રિય સુખ કહેવાય છે. આજે જ પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને ઇન્દ્રિય સુખની ઘણી બધી વાતો કરી ને, હા, જો એને પણ થોડું કોરિલેટ કરતા જઈએ, આપણે આપણી જિંદગીમાં જ, આપણે આપણા જીવનમાં જેવી રીતના ચક્રવર્તીને એના ભોગોની વાત કરી, હવે આપણે ચક્રવર્તી તો જોયા નથી પણ આપણે આપણા જીવન તો જોયા છે ને. આપણા જીવનમાં આપણી પાસે સરસ મજાની ગાડી છે, ઘર છે, બધું છે, પણ એનાથી આપણને કેટલું સુખ થાય છે? સમજો એકની બદલે બે ગાડી લઈએ ને તો ઉલટું ટેન્શન વધી જાય છે. કે હવે પાર્કિંગ ક્યાં કરશું, ડ્રાઈવરને રાખો, આ તેનું મેન્ટેનન્સ કરાવો ને એનું પાછું રિપેર ને, જેટલી વસ્તુઓ વધારે એટલા વિકલ્પો વધારે છે કે નહીં? તો આ સુખ તરફ જઈએ છીએ કે દુઃખ તરફ જઈએ છે, ખ્યાલ આવે છે કે નહીં? અને એની સામે આ સિચ્યુએશન જ જુદી છે. આ જે અતિન્દ્રિય સુખ છે ને આખી વસ્તુ જ જુદી છે. હવે સમજો તમે કોઈ કે ગરીબમાં ગરીબ વ્યક્તિ, કોઈ ભિખારી, કોઈ તિર્યંચ આવી રીતના એક જંગલમાં એક ખૂણામાં બેઠો હોય, એને ખાવાનું મળ્યું હોય ન મળ્યું હોય, અને એવા પ્રાણીને પણ પોતાના જ્ઞાનમાં બધેથી ઉપયોગ સમેટીને જો અંદર ડૂબી જાય છે તો એને અતિન્દ્રિય સુખ છે. આ સિચ્યુએશન જ આખી જુદી છે, ખ્યાલ આવે ને? આ સુખની જાત જ જુદી છે. ગુરુદેવ તો ઘણી વાર કહે ને કે ભાઈ ઇન્દ્રિય સુખ અને અતિન્દ્રિય સુખ એ બે જાત જ જુદી છે, એને કમ્પેરિઝન જ ન થઈ શકે. અને અત્યાર સુધી આપણે જેને કોલોક્વિયલી, જેને આપણે કન્વેન્શનલી આપણે સુખ કહીએ છે, એ બધું આ વિષયોને આધારિત વસ્તુ છે, જેને આપણે સુખ સમજી બેઠા છે, જેને આપણે સુખ કહીએ છે, પણ ખરેખર એમાં સુખ જ નથી, દુઃખ જ છે. હા, આમાં મા ખ્યાલથી એક ગાથા આવશે કે શુભ ઉપયોગ ને અશુભ ઉપયોગ, બે ઉપયોગ છે. હવે જો બે જ દુઃખના કારણ છે તો બે ભેદ જ શું પાડવાના, ખ્યાલ આવે ને? એવી રીતના અહીંયા કહે છે કે બે ભેદ જ શું કામ પાડો છો. હા, અહીંયા ગુરુદેવશ્રીના પ્રવચનમાં ચાલે છે. હા હા, એટલે એને બે ભેદ જ શું કામ પાડો છો, કેમ કે બે તો એક જ જાતના છે. એટલે કહેવાનો મતલબ શું છે, આપણે આ સુખ અધિકારની ચર્ચા કરીએ છીએ અને સુખ અધિકારમાં આપણે જો ગઈકાલે જે આપણે આખી ચર્ચા કરી તો વાત ક્યાંથી ઉપાડી, કે જેમને જેમને અતિન્દ્રિય જ્ઞાન છે તો એમને જ અતિન્દ્રિય સુખ છે. આપણે ગઈકાલે 52-53 લઈને 59 સુધીની ગાથાઓ આપણે જોઈ, એમાં જે આચાર્ય ભગવાને વાત શું કહી કે જેમને અતિન્દ્રિય જ્ઞાન એટલે કેવળ જ્ઞાન છે તો એમને જ અતિન્દ્રિય સુખ છે. હવે એવું કેમ કહ્યું અતિન્દ્રિય જ્ઞાનને જ અતિન્દ્રિય સુખ? જો ખરેખર અહીંયા જ્ઞાનને સુખ સાથે જોડવું નથી, પણ સાંભળજો, વિચાર કરજો, વાત તો જ્ઞાન અને સુખની કરી છે, પણ ખરેખર જેને અતિન્દ્રિય જ્ઞાન છે એને જેટલો વૈરાગ્ય ભાવ છે, એને જેટલી વિતરાગતા છે, કેમ કે આગળ ઓલું મોહ ક્ષોભ રહિત પરિણામ કહ્યું ને, તો જેને જેટલું જેટલું અતિન્દ્રિય જ્ઞાન છે એટલો એટલો એને આત્માનો અનુભવ છે. જો ચોથા ગુણસ્થાનમાં આત્માનો અનુભવ થોડો છે, ઓછો ડીપ છે અને લેસ ફ્રીક્વન્ટ છે, થોડો સમય રહે છે, ઓછો ડીપ છે અને લેસ ફ્રીક્વન્ટ છે, જેમ જેમ પાંચમા ગુણસ્થાનમાં જાય તો એ આત્માના અનુભવની ફ્રીક્વન્સી બી વધે છે, એનું ડ્યુરેશન પણ વધે છે અને એની ડેપ્થ પણ વધે છે. હવે મુનિરાજને તો દર અંતર મુહૂર્તમાં આત્માનો અનુભવ થાય છે અને 0.5 સેકન્ડ સુધી રહે છે, એટલે ચોથામાં કેટલું ઓછો હશે વિચાર કરો, ખ્યાલ આવે ને? ગુરુદેવશ્રી 0.5 સેકન્ડ કહે છે સાતમાનો કાળ. તો આ કહેવાનો મતલબ શું છે કે જેમ જેમ આત્માના અનુભવની ઊંડબ વધતી જાય છે એટલું એટલું વૈરાગ્ય વિતરાગતા વધતી જાય, સમતાભાવ વધતો જાય છે, એટલું એટલું અતિન્દ્રિય જ્ઞાન વધતું જાય છે અને એટલું એટલું અતિન્દ્રિય સુખ વધતું જાય છે. એટલે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખને ડાયરેક્ટ પ્રપોર્શનલ કોરિલેશન છે, અવિનાભાવી છે, ખ્યાલ આ? જેમ જેટલું જેટલું અતિન્દ્રિય જ્ઞાન એટલું એટલું અતિન્દ્રિય સુખ. એટલે કમ્પેરિઝન એવી રીતના કર્યું કે જેને જેને અતિન્દ્રિય જ્ઞાન છે એને જ અતિન્દ્રિય સુખ છે. પણ આ અતિન્દ્રિય જ્ઞાન એટલે શું, ચલો એ પણ હવે સમજીએ થોડું. જે જીવ પોતાના આત્મામાં લીન થયો ને, અને લીન થતી વખતે એ આત્માના અનુભવની ક્ષણમાં એણે પોતાને જે આત્મા તરીકે જાણ્યો, એણે પોતાને જે આત્મા તરીકે જાણ્યો ને, એ ખરેખર એનું અતિન્દ્રિય જ્ઞાન છે. કેવળ જ્ઞાનમાં પોતાને જે શુદ્ધ સ્વભાવ સ્વરૂપ જાણે છે એ જ ખરેખર એનું અતિન્દ્રિય જ્ઞાન છે. લોકાલોકને જાણવું કે એમાં એ તો બાય પ્રોડક્ટ છે, ખ્યાલ આવે છે કે નહીં? હવે જે સમજો 12મા ગુણસ્થાન વર્તી પૂર્ણ વિતરાગી ભાવલિંગી મુનિરાજ છે, તો પૂર્ણ વિતરાગી થઈ ગયા ને, હવે અંતર મુહૂર્તમાં સર્વજ્ઞ થશે, પણ એમને જે વિતરાગતાની ઊંડપ જેટલી છે, જે અતિન્દ્રિયતા એમને છે, સુખ જે એમને છે, તો સુખ તો પૂરેપૂરું છે. ખાલી એમને કેવળ જ્ઞાન નથી એટલે અનંત સુખ કહેવાતું નથી, બાકી એમને પૂર્ણ સુખ કહેવાય છે, ખ્યાલ આવે ને? હવે આ વાત તો પછી આગળ આવશે, પણ એમને પૂર્ણ સુખ અનંત સુખ અને પછી આગળ સિદ્ધ દશામાં આવ્યા બાદ સુખ. તો આ તો એક ખાલી અન્ય વસ્તુ, જેવી રીતના જો અઘાતી કર્મનો નાશ નથી થયો એટલે હજી એની આ શરીર આદિના નિમિત્ત રૂપ બાધા છે, એટલે સિદ્ધ દશામાં અવ્યાબાધ સુખ કહેવાય છે અને અર્યંત દશામાં અનંત સુખ કહેવાય છે. પણ સુખની ક્વોન્ટિટીમાં કઈ ફરક નથી, ખ્યાલ આવ્યો કે નહીં? કઈ ફરક નથી, ક્વોલિટી તો ઈ જ છે, ક્વોન્ટિટી બી ઈ જ છે. ફરક ખાલી બાહ્ય ઉપચારથી કર્યો કે આજે ચાર ઘાતી કર્મનો જે નાશ નથી થયો એટલે ત્યાં હજી એ જાતની નિમિત્ત રૂપ બાધા છે, બસ એટલું જ. એ કહેવા પૂરતું છે, એ ખરેખર એને સુખ ઓછું છે એવું છે જ નહીં. અર્યંત ભગવાનને સિદ્ધ ભગવાન કરતા સુખ ઓછું છે એવું છે જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? હવે હા હા, એ હું આવું છું ને, હજી એ હું આવું છું ને, જે બારમા ગુણસ્થાન વાળો જીવ છે એને પૂર્ણ સુખ કીધું અને તેરમા ગુણસ્થાન વાળાને અનંત સુખ કીધું, પાછળ અવ્યાબાદ કીધું. તો જો વિતરાગતા તો બેવની પૂરેપૂરી છે, વિતરાગતા તો બેવની પૂરેપૂરી છે ને, અને સુખ બી બેવનું પૂરેપૂરું છે. પણ આમને હજી ક્ષાયોક્ષમિક જ્ઞાન છે બારમા ગુણસ્થાનમાં, છદમસ્થ જ, હજી પૂરું કેવળ જ્ઞાન થયું નથી. અને કેવળ જ્ઞાન થયું નથી એટલે જેટલી પૂર્ણતાથી એ સુખને જાણવું જોઈએ એટલું સુખ જાણતી જાણી શકતા નથી, એટલે એમને હજી પૂર્ણ સુખ કીધું અને કેવળ જ્ઞાનીને અનંત સુખ કીધું. ખ્યાલ આવ્યો કે નહીં? ઓલું અનંત જ્ઞાન પ્રગટ થઈ ગયું ને એટલે સુખને બી અનંત કીધું. પણ જો આપણે આખી વાત ક્યાંથી ઉપાડી કે આ અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખને એ અવિનાભાવ રૂપ ડાયરેક્ટ કોરિલેશન છે, એટલે જ્યાં જ્યાં અતિન્દ્રિય જ્ઞાન છે ત્યાં ત્યાં જ અતિન્દ્રિય સુખ છે. અને એ અતિન્દ્રિય સુખ કઈ જાતનું છે એ બી આપણે થોડુંક ભાવભાષણ પૂર્વક એને સમજવાની કોશિશ કરી. ચાલો આપણે હવે ગાથાઓ થોડી આગળ વધારીએ છે. જો 53મી ગાથાથી થોડું શરૂ કરીએ, જ્યાં આપણો સુખ અધિકાર જ્યાંથી શરૂ થયો છે. આપણે જોયું હતું કે આ પ્રવચન સારનું પ્રયોજન શું છે, કે સામ્ય ભાવને પ્રગટ કરવું, સુખને પ્રગટ કરવું. અને સામ્ય ભાવ સેનાથી પ્રગટ થાય છે, કે શુદ્ધોપયોગથી પ્રગટ થાય છે. અને શુદ્ધોપયોગના પ્રભાવથી જીવને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ પ્રગટ થાય છે, જેને આપણે એવું જોયું હતું ને, પ્રચ્છિન્ન ઘાતી કર્મને, જે ઘાતી કર્મનો નાશ કરીને અનંત વીર્યને જેમણે પ્રગટ કર્યું છે, અધિક પ્રકાશ પ્રગટ કર્યો છે, અને એ હવે અતિન્દ્રિયપણાથી દરેક પદાર્થને જાણે છે એવી અર્યંત સિદ્ધ દશા એ શુદ્ધોપયોગના માધ્યમથી પ્રગટ થાય છે, તો ત્યાં એમને જ્ઞાન અને સુખ પણ પ્રગટ થાય છે. તો હવે એ સુખ કેવું છે એની આપણે અહીંયા વાત આ સુખ અધિકારમાં કરે છે. જો 53 ઉપર આવી જઈએ, 53માં શું કહે છે કે જ્ઞાનથી અભિન્ન સુખ, એ સુખના વિસ્તારથી જ્ઞાન અને સુખનું હે ઉપાદેયપણું જણાવે છે. આ 53થી લઈને 59 સુધીની જે આપણે 6 ગાથાઓ ગઈકાલે જોઈ, એમાં મૂળ કોન્સેપ્ટ એ જ આવ્યો કે જ્યાં જ્યાં અતિન્દ્રિય જ્ઞાન છે ત્યાં ત્યાં અતિન્દ્રિય સુખ હોય છે. અને પહેલા તો આ 53, 54, 55 એટલામાં એસ્ટાબ્લિશ કર્યું કે અતિન્દ્રિય જ્ઞાન કોને કહેવાય, અતિન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન કોને કહેવાય. ત્યાં આપણે જોયું કે જે ઇન્દ્રિય જ્ઞાન છે તો આ ઇન્દ્રિયો દ્વારા અને ક્રમસર જાણે છે, અને અતિન્દ્રિય જ્ઞાન કેવું છે કે ઇન્દ્રિયથી રહિત આત્માથી ડાયરેક્ટ જાણે છે. અને કેવી રીતના જાણે છે કે જો મૂર્તિક અમૂર્તિક, પછી આપણે આમાં હતું ને એ મૂર્તિક અમૂર્તિક સૂક્ષ્મ એક પરમાણુ અધિક પરમાણુ એ બધા પદાર્થોને જાણે છે, એવું આપણે એક ગાથા જોઈ ને, 54 ગાથામાં. હા, જો દેખે અમૂર્તિક મૂર્ત માય અતિન્દ્રિયને પ્રચ્છન્નને તે સર્વને પરકે સ્વકીય જ્ઞાન તે પ્રત્યક્ષ છે. કે મૂર્તિકને બી જાણે છે, અમૂર્તિકને બી જાણે છે, પછી સૂક્ષ્મને બી જાણે છે, સ્થૂળ પદાર્થોને બી જાણે છે, બધાને સ્વ પર બધાને જ એ પ્રત્યક્ષ જ્ઞાન જાણે છે. પછી જો આગળ આવી જાઓ અને 55 મુજબ ઇન્દ્રિય જ્ઞાન કેવી રીતના જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન ખાલી મૂર્ત પદાર્થોને જ જાણે છે, એમાં પણ અમુક જ ને જાણે છે, એમાં પણ અવગ્રહ આદિ ક્રમસર એને જાણે છે, માટે એમાં એ પૂર્ણ સુખ ક્યારે પ્રગટ થઈ શકતું જ નથી. હવે આગળ આવો, જે અતિન્દ્રિય જ્ઞાન એની સામે કેવું છે કે જે રસ ગંધ સ્પર્શ વરણ આદિ બધા જ પૌદ્ગલિક પદાર્થોને અને 6 એ ઇન્દ્રિય વિષયોને તેમને ઇન્દ્રિયો દ્વારા યુગપદ, તેમને ન ઇન્દ્રિયો યુગપદ ગ્રહે છે, એટલે કે એ બેઝિકલી આત્માથી ડાયરેક્ટ યુગપદ અને બધી જ વસ્તુઓને જાણે છે. હા, આટલી ચર્ચા આપણે થઈ. હવે ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ નથી, ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ છે. કેમ પરોક્ષ છે? કેમ કે ઇન્દ્રિય અને મનના માધ્યમથી જાણે છે. આપણે ગઈકાલે એ પણ જોયું કે આપણે જે સંસારી જીવ છે એને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને છે કે જેવી જેવી ઇન્દ્રિયો છે એવું એવું જ જ્ઞાન કામ કરે છે. જો ઇન્દ્રિયની શક્તિ ઓછી હોય છે તો જ્ઞાન પણ ઓછું જાણે છે, ઇન્દ્રિયની શક્તિ વધારે હોય છે તો જ્ઞાન વધારે જાણે છે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે. પણ ખરેખર જ્ઞાન ઇન્દ્રિયો પર ડિપેન્ડન્ટ નથી, પણ તો બી એવો સંબંધ જોવામાં આવે છે. જેવી રીતના કર્મમાં બી છે ને એવું કે જીવના પરિણામ જુદા અને કર્મ જુદા, પણ તો બી જેવા જેવા કર્મનો ઉદય એવા એવા જીવના પરિણામ જોવામાં આવે છે, અથવા વાઇસ વર્ષા, જેવા જેવા જીવના પરિણામ એવા કર્મનો ઉદય જોવામાં આવે છે. તો આવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ સંસાર દશામાં બને છે, બને જ છે. ચલો આગળ, જો આપણે 58-59 નું એક જોડું જોયું હતું કે પરોક્ષ જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાનના લક્ષણ બતાવે છે. કે પરોક્ષ જ્ઞાન કેવું છે? કે એ અર્થોતણુ જ્ઞાન પરતઃ થાય તે પરોક્ષ છે. જે ઇન્દ્રિયોના માધ્યમથી અર્થોનું જ્ઞાન થાય છે એ પરોક્ષ છે, અને જીવ માત્રથી જેને જણાય છે એ પ્રત્યક્ષ જ્ઞાન છે. તો હવે એને સુખ સાથે કમ્પેર કરે છે કે જે સ્વયમેવ જાત સમંત અર્થ અનંતમાં વિસ્તૃત છે, અવગ્રહ ઇહાદિ રહિત નિર્મળ જ્ઞાન તે સુખ એકાંત છે. આપણે આ ગાથા પર ગઈકાલે પૂરું કર્યું હતું કે આ બહુ મહત્વની ગાથા છે. આ ગાથામાં અતિન્દ્રિય જ્ઞાન કેવી રીતના જાણે છે અને કેવી રીતના સુખ સાથે એનો બંધ બેસે છે એ કહ્યું છે. તો 5 વિશેષણથી અતિન્દ્રિય જ્ઞાનને સરખાવ્યું છે કે એક તો સ્વયંથી ઉપજે છે, સંમંત છે એટલે બધાને જાણે છે, અનંત પદાર્થોમાં વ્યાપેલું છે, પછી વિમળ છે, અને અવગ્રહ આદિથી રહિત હોવાથી પ્રત્યક્ષ જ્ઞાન એકાંતિક સુખ છે. એકાંતિક એટલે સુખ જ છે, એમાં દુઃખનો કોઈ અંશ નથી, સર્વથા છે. ચલો હવે આપણે આગળ થોડી ગાથાઓ વધારી આપણી. જો આપણે આ 60 ગાથાથી થોડોક પાછો વિષય બદલે છે, હવે બે બે વિષય આપણે જોશું જુદા જુદા. 60 ગાથામાં જો પહેલા શું કહે છે તો શિષ્ય એમાં પ્રશ્ન ઉભો કરે છે કે કેવળ જ્ઞાન પણ ખરેખર તો પર્યાય છે કે નહીં, ખરેખર પરિણામ છે, અને પર્યાય છે એટલે ઉત્પાદ થાય છે, વિનાશ થાય છે, તો ત્યાં પણ થોડોક તો ખેદ કંઈક થવો જોઈએ ને, ત્યાં થોડો કંઈક ખેદ થતો હોવો જોઈએ કે જો હવે કેવળ જ્ઞાનને પણ પરિણામ દ્વારા ખેદનો સંભવ હોઈ શકે તો એવું હોવાનું કેવળ જ્ઞાન અને એકાંતિક સુખ નથી. હા, તમે કહ્યું કે કેવળ જ્ઞાનને કારણમાં એકાંતિક સુખ જ છે, પણ થોડો તો ખેદ હોવો જોઈએ, માટે ત્યાં એકાંતિક સુખ નથી, કંઈક તો અંશ દુઃખનો હોવો જોઈએ, એવું શિષ્ય પ્રશ્ન પૂછે છે. તો એનું ખંડન જો આચાર્ય ભગવાન કરે છે કે જે જ્ઞાન કેવળ તેજ સુખ, પરિણામ પણ વળી તેજ છે. જેવું જેવું જીવનું જ્ઞાન છે તેવું તેવું સુખ છે. અને અહીંયા તો કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એટલે જેવી રીતના કેવળ જ્ઞાનમાં જાણવાની કોઈ સીમા નથી, એમાં તો બેહદ જ્ઞાન છે, તો એવી રીતના અરિયંત ભગવાનને સુખની બી કોઈ સીમા નથી. સુખ જ્યાં પદાર્થનો સ્વભાવ છે તો એમાં આટલું સુખ કે આટલું સુખ એમાં સીમા શું? એ તો બેહદ સુખ છે, અસીમ સુખ છે, અને જ્યાં બેહદ છે તો ત્યાં હવે ખેદનો કોઈ સંભવ જ નથી, એકાંતે સુખ છે. ભાખ્યા ન તેમાં ખેદ જેથી ઘાતી કર્મ વિનષ્ટ છે. અરિયંત ભગવાનને ઘાતી કર્મનો નાશ થયો છે, અને ખરેખર દુઃખનું કારણ તો ઘાતી કર્મ જ હોઈ શકે, અઘાતી કર્મને કારણે કોઈ જાતનું દુઃખ જીવને હોતું નથી. કેમ કે અઘાતી કર્મનો જનરલી ઉદય સંયોગોમાં મળે છે, જીવના પરિણામોમાં એનો કોઈ ઉદય નથી. તો જીવના પરિણામોમાં અઘાતી કર્મને કારણે કોઈ દુઃખ નથી, અને જ્યાં મોહ રાગ દ્વેષનો જ પૂર્ણ રીતે નાશ થયો તો પૂર્ણ વિતરાગતા થઈ પૂર્ણ સુખ ત્યાં જ પ્રગટ થઈ ગયું. ખ્યાલ આવ્યો ને? અને અરિયંત ભગવાનને ચારેય ઘાતી કર્મનો નાશ છે માટે પૂર્ણ સુખી છે, એવી રીતના અહીંયા આ 60 વાત કરી. હવે 61 પાછું એમને ફરીથી કેવળ જ્ઞાનમાં જ સુખ છે એ ફરીથી રીઇન્ફોર્સ કરે છે. તો જો હવે ફરીને કેવળ જ્ઞાન સુખ સ્વરૂપ છે એમ નિરૂપણ કરતા ઉપસંહાર કરે છે. આ ઉપસંહાર શેનો કર્યો? કે જ્ઞાન અને સુખ અવિનાભાવી છે એનો અહીંયા ઉપસંહાર કર્યો. હજી અધિકાર ચાલુ છે આગળ. પછી જો અર્થાંતગત છે જ્ઞાન. અર્થાંતગત એટલે કે જેણે અર્થોના અંતને પાર પામી લીધું છે, એટલે જેટલા પણ પદાર્થ છે એણે બધા પદાર્થોને જાણી લીધા છે. લોકાલોક વિસ્તૃત દ્રષ્ટિ છે, કે જિનેન્દ્ર ભગવાનની દ્રષ્ટિ કેવી છે કે લોકાલોકમાં વિસ્તૃત છે. છે નષ્ટ સર્વ અનિષ્ટ, જિનેન્દ્ર ભગવાનના સર્વ અનિષ્ટોનો નાશ થયો છે. ને જે ઈષ્ટ તે સૌ પ્રાપ્ત છે, એટલે જે જે જિનેન્દ્ર છે વિતરાગી સર્વજ્ઞ છે કેવળ જ્ઞાનધારી છે, તો એમને સર્વ અનિષ્ટોનો નાશ થયો છે, માટે એમનું સુખ પણ અતિન્દ્રિય છે, પૂર્ણ સુખ એમનું પ્રગટ છે. આગળ આવો જો 62. હવે કેવડીઓને જ પારમાર્થિક સુખ હોય છે એમ શ્રદ્ધા કરાવે છે. આ જો આ જે ગાથા છે એ આગળની ગાથાનું થોડું ભૂમિકા બાંધે છે. હવે આગળની ગાથામાં શું છે કે પાછું હવે પરોક્ષ જ્ઞાનવાળાની વાત કરશે. વચમાં જો ટોપિક આવ્યો હતો ને કે શરીર આધારિત સુખ નથી, આપણે બે ત્રણ દિવસ પહેલા અષ્ટાનિકાની શરૂઆતમાં જ ગુરુદેવશ્રીનું પહેલું પ્રવચન હતું કે જો શરીરના આધારિત સુખ હોય તો જે જાડો હોય એને વધારે સુખ હોવું જોઈએ, જે પતલો હોય એને ઓછું સુખ હોવું જોઈએ, પહેલા દિવસે હતું ને આ પ્રવચન. તો હવે એની ભૂમિકા બાંધતા અહીંયા કહે છે કે જે કેવળ જ્ઞાની છે એમને જ પારમાર્થિક સુખ છે અને અન્ય પદાર્થોને આધારિત સુખ નથી. તો જો સુણી ઘાતી કર્મ વિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે, શ્રદ્ધેન તેહ અભવ્ય છે ને ભવ્ય તે સંમત કરે. જેણે આવું સાંભળ્યું કે જે ઘાતી કર્મથી રહિત છે એનું જ સુખ સર્વોત્કૃષ્ટ છે, આ સાંભળીને પણ જો જેને આવી શ્રદ્ધા ન થાય તો એ જીવ અભવ્ય છે, અભવ્ય છે. અને જેને આવી શ્રદ્ધા થઈ ગઈ તો તે જીવ ભવ્ય છે. હવે જેને આવી શ્રદ્ધા ન થાય, આજે તમે વિચાર કરો આવું હું કેવા જાઉં સમજો, તો કોઈ અજૈન માને નહીં, માને કોઈ નો માને. કેમ કે જે પહેલા તો એ અતિન્દ્રિય સુખ, એક જે શાંતિથી તમે કોઈ બેસી જાવ એ ખૂણામાં અને તમે અનંત સુખી છો એવું કોણ માને, એવું કોઈ નો માને. બધાને એમ થાય કે અરે સરસ મજાનો કંઈક આઈસ્ક્રીમ ખાઓ આમ ખાઓ તો સુખી. બધાને પદાર્થોમાં જ સુખ દેખાય છે, બાહ્ય વિષય સંયોગોમાં જ બધાને સુખ દેખાય છે. તો હવે જે આવું ન માને તો બધા અભવ્ય છે કે ના, એમ નહીં. પણ કહેવાનો મતલબ શું છે કે જેને આમાં શ્રદ્ધા બેસતી નથી, જેને આમાં શ્રદ્ધા બેસતી નથી એ અભવ્યવત જ. ખરેખર તો હમણાંના બધા મિથ્યાદ્રષ્ટિજીવ અભવ્યવત જ છે, કેમ કે જયારે પ્રગટ કરે ત્યારે તો ભવ્ય થાય ને, ત્યારે તો ભવ્ય કહેવાય. બાકી તો યોગ્યતા તો છે પણ પ્રગટ જ ના કરે તો શું ફાયદો, ખ્યાલ આવે ને. જો વાંચી આગળ. તો જેના ઘાતી કર્મ નાશ પામ્યા છે તેમનું સુખ પણ સુખોમાં સર્વોત્કૃષ્ટ છે, એવું વચન સાંભળીને જેઓ શ્રદ્ધા કરતા નથી તેઓ અભવ્ય છે અને સ્વીકાર કરે છે તેઓ ભવ્ય છે. આગળ આવો 63મી ગાથામાં. જો 63, 64, 65 અને 66 આ બધી ગાથાઓ જે છે એ હવે પર પદાર્થમાં સુખ નથી એ જાતની અહીંયા આપણને દ્રઢતા કરાવે છે. પછી 67, 68, 67, 68, 67, 68 પાછું સમરી કરીને સુખ અધિકાર પૂરો કરશે. જો આપણે વાંચીએ, હવે પરોક્ષ જ્ઞાનવાળાઓના જ ઓના અપારમાર્થિક ઇન્દ્રિય સુખનો વિચાર કરે છે. જેને પરોક્ષ જ્ઞાન છે તો એને પારમાર્થિક સુખ પણ નથી, તો એનો વિચાર કરે છે કે જો સુર અસુર નરપતિ પીડિત વર્તે સહજ ઇન્દ્રિયો વડે નવ સહી શકે તે દુઃખ તેથી રમ્ય વિષયો માં રમે. જેમને બહુ ખંજવાળ આવતી હોય શરીર પર તો શું કરે, કે બહુ કંટ્રોલ તો કરે પણ પછી ન થાય તો ખંજવાળ કરવા માંડે. હવે જેને ખંજવાળ આવતી જ ન હોય એ સુખી, કે જેને ખંજવાળીને રાહત થાય એ વધારે સુખી. સમજો કે કોઈ જીવને ખૂબ ખંજવાળ આવી એને કરી નાખી અને ખંજવાળ કરે એટલે થોડુંક આપણને એમ 2 સેકન્ડ માટે રાહત જેવું થાય ને, તો એ સુખી, કે જેને આવતી જ નથી એ સુખી. આ તો ઉદાહરણ છે, ઉદાહરણમાં તો જે ન આવે એ સુખે ને, એ જ સુખી ને. હવે જેવી રીતના એવી જ રીતના જે જિનેન્દ્ર ભગવાન પોતાના આત્મ સ્વભાવમાં લીન છે એમને કોઈ વિકલ્પ જ ઉત્પન્ન નથી થતા. જે જ્ઞાની ધર્માત્મા પોતાના આત્મામાં લીન છે એમને કોઈ વિકલ્પ જ ઉત્પન્ન નથી થતા. વિકલ્પ ઉત્પન્ન નથી થતા તો કોઈ પરપદાર્થની કે વિષય ભોગોની એમને ઈચ્છા જ નથી થતી. આજે ગુરુદેવે 4 પ્રકારની ઈચ્છાની વાત કરી ને મોક્ષના પ્રકાશકમાંથી, તો એમને તો કોઈ પ્રકારની ઈચ્છા જ નથી થતી, હા, જે જ્ઞાની ધર્માત્મા છે એમને ઈચ્છા જ નથી થતી, તો એ વિષય ભોગવવાનો એમને ભાવ નથી થતો. અને જેને ઈચ્છા થાય છે તો એ પહેલા તો બહુ કંટ્રોલ કરે, એવી ઈચ્છા થઈ કંટ્રોલ કરે, કાં તો વિષય મળે નહીં, વિષય મળવા પણ પુણ્યને આધીન છે ને. હા, ભાઈ મારી તો ઈચ્છા હોય કે હું બહુ મીઠાઈ ખાઉં, પણ અંદર ડાયાબિટીસ છે, ભોગવવાનો ભાવ તો ઘણો છે પણ શરીરની યોગ્યતા નથી, તો શું કરે? તો પહેલા તો બહુ કંટ્રોલ કરે, પછી રેવાય નહીં તો શું થાય? હા, પછી રેવાય નહીં એટલે એમાં અને ખાઈ લે શકે નહીં. હવે ખાધા પછી એક છે, જો એક છે પુણ્યના ઉદયની ઈચ્છા, એક છે પાપના નાશની ઈચ્છા, પછી ત્રીજી છે વિષયોની ઈચ્છા, અને એક ચોથી છે, કઈ અંકલ યાદ છે? મને બી યાદ નથી આવતું. હા હા, એક, હા, એક જ્ઞાનના વિષયોને જાણવાની ઈચ્છા, જ્ઞાનના વિષયોને જાણવાની ઈચ્છા. કાલે એપિસોડમાં શું આવશે, કાલે સિરિયલમાં શું આવશે, એ જે ઈચ્છા છે ને ત્યાં ટોટલમાંથી કહે છે, ત્યાં બીજું તો કંઈ દુઃખ નથી, હા, પણ એને જે અંદરથી જાણવાની ક્યુરિયોસિટી થઈ છે ને, બસ એ જ એનું દુઃખ છે. હા, ખ્યાલ આવ્યો કે નહીં? તો ચલો પાછા આવી જઈએ. હા, પુણ્યના ઉદયને પ્રાપ્ત કરવાની ઈચ્છા, પાપના ઉદય દૂર કરવાની ઈચ્છા, અને વિષય ભોગ ભોગવવાની ઈચ્છા. હવે જો આપણે વાત કરતા હતા કે આ તોય ચાર પ્રકારની ઈચ્છા તમે જોઈ લેજો, મોક્ષના પ્રકાશકમાં છે, કદાચ મારું થોડું આમ તેમ થયું હશે, એક્ઝેક્ટ યાદ નથી આવતું હમણાં. આપણે વાત તો એ કરતા હતા કે જો જે જ્ઞાની ધર્માત્મા છે એને કોઈ વિકલ્પ જ ઉત્પન્ન નથી થતા, તો એમને પર પદાર્થને ભોગવવાનો ભાવ નથી થતો. અને જેને પર પદાર્થ ભોગવવાનો ભાવ થાય છે, એ કાં તો એની એ વિષયને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે એની પૂર્તિ એ પુણ્ય આધીન છે, કે કાં તો એને એ વસ્તુ મળે કાં નો બી મળે. હવે જો એને એ વસ્તુ મળી જાય તો એને ભોગવે અને એને ટેમ્પરરી થોડી શાંતિ થાય, એટલે એને એમ લાગે કે હું સુખી થયો, અને એટલી વારમાં તો એની બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ જાય. અને કાં તો એને એ વિષય મળે જ નહીં, તો અંદરથી બળતો જ રહે, બળતો જ રહે. ખ્યાલ આવે ને? હા, એવું પણ હોઈ શકે ને કે વસ્તુ બી મળી પણ હવે એની ભોગવવાની શક્તિ નથી. એટલે જેને ઈચ્છાની પૂર્તિમાં સુખ ભાસિત થાય છે એ જીવ ખરેખર દુઃખી જ દુઃખી છે. અને એવા જીવને જ મિથ્યા દ્રષ્ટિ જીવ કહેવાય છે, કે જે બાહ્ય પદાર્થથી સુખ ભોગવવાની કોશિશ કરે છે. હવે આપણે લઈ લઈએ ને આપણી જાતને, તો કઈક ટીવી જોવા બેઠા હોય, વળી કંઈક એમાં ફોન આવે, ઓલું નોટિફિકેશન આવે, એટલે વળી ફોનમાં જઈએ, વળી આમ કરીએ, વળી તેમ કરીએ. આજે નિરંતર આપણો ઉપયોગ ભમતો કેમ રહે છે? કેમ કે એક પદાર્થમાં સુખ મળતું નથી અને અન્ય પદાર્થમાં સુખની ઈચ્છા છે. અંદર આજે નોટિફિકેશન આવ્યું ત્યાં બીજું કોઈ દુઃખ નથી, બસ જ્ઞાનથી જાણવાનું દુઃખ છે કે કોનું આવ્યું. ખ્યાલ આવે છે કે નહીં? અને વળી એને જાણ્યું તો કદાચ ગુડ ન્યૂઝ બી હોય અને બેડ ન્યૂઝ બી હોય. હવે બેડ ન્યૂઝ હોય તો આપણે કામે લાગી જઈએ પાછા. હા, એટલે આ જે બધા પ્રકારના દુઃખ છે એ બધા વિષય સુખ, વિષયને આધીન સુખ દુઃખ છે. ખ્યાલ આવે ને? આને કહેવાય ઇન્દ્રિય સુખ, એ દુઃખ છે. અને એની સામે અહીંયા જે ત્રિકાળી ધ્રુવ આત્મા જે અંદર પડ્યો છે, હા, એમાં તમે જ્યાં લીન થઈ જાઓ તો કોઈ નોટિફિકેશન નડતા નથી, કેમ કે એના પર ઉપયોગ જ નથી જતો. ખ્યાલ આવે છે કે નહીં? હવે એ જે સુખ છે એ અતિન્દ્રિય આનંદ છે, એ ખરેખર સુખ છે, એ ખરેખર વાસ્તવિક સુખ છે. હવે એની સામે બાકીના ચારેય ગતિઓના જીવ તમે જોઈ લો, જે સુર અસુર નરપતિ બધા જ, એ બધા જ ઇન્દ્રિયો દ્વારા દુઃખી છે અને દુઃખ સહી શકતા નથી માટે વિષયોમાં રમે છે. બોલો, હવે દેવગતિના દેવો છે, એને તો આટલા બધા સંયોગો છે, એ સંયોગોમાં રમે છે, રમે છે, એટલે આપણે ખરેખર દેવગતિના સુખને બી જાણ્યા નથી, ઇન્દ્રિય સુખ છે ને એને બી જાણ્યા નથી, કે ચલો અહીંયા નંદનવનમાં આપણે હવે આપણે શું વન ક્રીડા કરવા જઈએ, પછી કોઈ ઓલું પદ્મદ્રહ છે ને, ચલો એમાં જલ ક્રીડા કરવા જઈએ, અહીંયા જઈએ, ત્યાં જઈએ, એક સ્થાનમાં બેસીને એને શાંતિ જ નથી, એને નિરંતર વિકલ્પ થાય છે કે ચલો અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, એટલે બધે જાય છે પણ ત્યાં જઈને બી શાંતિ નથી. એટલે જીવ નિરંતર અંદરથી બળ્યા કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એને જો આહારની તો કોઈ ટેન્શન નથી, કમાવા ધમાવાનું કંઈ છે નહીં, શરીરમાં રોગ આવતા નથી એટલે એના દુઃખો આપણા મનુષ્યના દુઃખો જેવા નથી, એના દુઃખો જુદી જાતના છે, એના દુઃખો બધા માનસિક દુઃખ છે. દેવોના બધા દુઃખ માનસિક છે કે જો આને મારા કરતા વધારે રુદ્ધિ કેમ, આને મારા કરતા વધારે ઇન્દ્રાણીઓ કેમ, આનો મહેલ મોટો મારો મહેલ નાનો, ખ્યાલ આવે છે ને? આ બધા જ પ્રકારના નિરંતર એક જાતના દુઃખ એ દેવગતિના જીવોને બી છે. એટલે જે જે પોતાના આત્માથી બહાર પરપદાર્થમાં સુખ ગોતે છે બધા જ દુઃખી છે. ચલો આગળ આવો. 64મી ગાથા. હવે જ્યાં સુધી ઇન્દ્રિયો છે ત્યાં સુધી સ્વભાવથી જ દુઃખ છે એમ ન્યાયથી નક્કી કરે છે. ઇન્દ્રિયો છે એટલે શું? પછી મૃત્યુ પછી દુઃખ નથી, કેમ કે ત્યાં ઇન્દ્રિયો જ નથી. હા, કે એક ઇન્દ્રિય ને ઓછી ઇન્દ્રિય છે તો એને ઓછું દુઃખ છે કે ના? એમ નહીં, ઇન્દ્રિયો નથી એટલે કે જ્યાં સુધી અતિન્દ્રિયપણાને પ્રાપ્ત નથી કરતા ત્યાં સુધી એ જીવ દુઃખી છે. જો વિષયો વિષય રતિ જે મને, દુઃખ છે સ્વાભાવિક તે મને. સ્વભાવથી જ દુઃખ છે કે જે વિષયોમાં રતિ કરે છે એને સ્વભાવથી જ દુઃખ છે. જો તે ન હોય સ્વભાવ તો વ્યાપાર નહીં વિષયો વિશે. જો આવો ઇન્દ્રિય વિષયોનો વ્યાપાર જ ન હોય, જો બહારમાં વ્યાપાર ન હોય તો ક્યાં વ્યાપાર હોય? પોતાના અંદરમાં જ હોય, અને જ્યાં અંદરમાં વ્યાપાર છે ત્યાં એને સુખ છે. ચાલો આવો 65. હવે મુક્ત આત્માના સુખની પ્રસિદ્ધિ માટે શરીર સુખનું સાધન હોવાની વાતનું ખંડન કરે છે. આવલી ગાથા આવી ને આપણી શરીરની. ઇન્દ્રિય સમાશ્રિત ઇષ્ટ વિષયો પામીને નિજ ભાવથી જીવ પ્રણમતો સ્વયમેવ સુખરૂપ થાય દેહ થતો નથી. જે આ ઇન્દ્રિયોના વિષયો જે છે, ઇન્દ્રિયોના વિષયોથી જે આપણને જ્ઞાન થયું, એ જ્ઞાનથી જીવ પોતાને સુખ માને છે. સરસ મજાની સુગંધ આવી તો સુગંધનું જે જ્ઞાન થયું ને એનાથી જીવ સુખ માને છે. તો ત્યાં ખરેખર આ ના જે જ્ઞાનેન્દ્રિય છે એણે કંઈ કર્યું નથી, એ તો પુદ્ગલની રચના છે. જેવી રીતના કંઈ સરસ મજાની વાનગી ખાઈએ અને એ જે વાનગી છે એ જ્ઞેયાકાર છે, એની સામે જીવને એના સ્વાદનો જ્ઞાન થયું, એ જ્ઞાનથી ખરેખર જીવને ઇન્દ્રિય સુખ છે. ખ્યાલ આવે ને? ઇન્દ્રિય સુખ બી ઇન્દ્રિય જ્ઞાનથી છે. ખરેખર પર પદાર્થ કે આ જળ ઇન્દ્રિયો તો કંઈ કાર્યકારી જ નથી. એ જ અહીંયા કહે છે કે જે દેહરૂપ જે છે એ તો ઇન્દ્રિય સુખરૂપ બી નથી થતો. આપણે એવું માનીએ છીએ કે જો શરીર તંદુરસ્ત હોય તો આમ થાય તેમ થાય, પણ ખરેખર શરીરથી કંઈ થતું જ નથી. ખરેખર તો જીવના જ્ઞાનના ક્ષયોક્ષમથી જીવને ઇન્દ્રિય સુખની તુલના કરી શકાય. પણ ઇન્દ્રિય સુખ કેવું છે? દુઃખ જ છે. એટલે એ ઇન્દ્રિય સુખ હોય કે દુઃખ હોય એમાં પણ શરીર કાર્યકારી નથી, તો અતિન્દ્રિયપણામાં તો ક્યાંથી કાર્યકારી હોય? ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો આગળ 66. આ જ વાતને દ્રઢ કરે છે, એકાંતથી સ્વર્ગેય દેહ કરે નહીં સુખ દેહીને. સ્વર્ગમાં પણ જે દેવો છે તો એ દેવોના દેહ કંઈ એમને સુખી કરતા નથી, પણ વિષયવશ સ્વયમેવ આત્મા સુખ વા દુઃખ થાય છે. આ વિષયોમાં વશ થઈને એ આત્મા જ એના જ્ઞાન રૂપે અને રાગ દ્વેષ રૂપ થાય છે અને ત્યાં પોતે જ સુખી દુઃખી થાય છે. એટલે ખરેખર દેહનું તો આમાં કંઈ રોલ જ નથી, શરીરનો ઇન્દ્રિયોનો તો કંઈ રોલ જ નથી. અતિન્દ્રિય જ્ઞાન તો ડાયરેક્ટ આત્માથી આત્માનું થાય છે, અને ઇન્દ્રિય જ્ઞાન પણ આ ક્ષયોક્ષમ જ્ઞાનથી ડાયરેક્ટ વિષયોનું જાણવું થાય છે. એટલે વચમાં દેહ તો કંઈ રોલ જ પ્લે નથી કરતો. ખ્યાલ આવે ને? એમ કહે છે. જો હવે 67-68માં સમરી કરશે. હવે આત્મા સ્વયમેવ સુખ પરિણામની શક્તિવાળો હોવાથી વિષયોનું અકિંચિત કરપણું પ્રકાશે છે કે ભાઈ આત્મામાં જ શક્તિ છે, કેમ કે ખરેખર આત્મા તે વિષયોને બી નથી જાણતો. જેવી રીતના બોડી દેહ ઇન્દ્રિયો કંઈ રોલ પ્લે નથી કરતા, એમ ખરેખર ઇન્દ્રિય જ્ઞાનમાં પણ ઓલા વિષય રોલ પ્લે નથી કરતા, કેમ કે વિષયને આધારિત સુખ છે જ નહીં. સમજો આપણે સરસ મજાનું કંઈક વાનગી ખાતા હોય અને અચાનક ફોન આવે કે આપણે ફેક્ટરી આગળ કંઈક ધરતીકંપ થયો છે, આગ લાગી છે, વોટેવર, અને આપણું બધું બળી ગયું, તો હવે રસગુલ્લાનો સ્વાદ આવે કે નહીં? તો ત્યાં વિષયો તો ઇન્દ્રિય ઉપર છે ને, અને ક્ષયોક્ષમ જ્ઞાન બી છે, પણ ત્યારે ઉપયોગ, કેમ કે ક્ષયોક્ષમ ઉપયોગ છે ને, એક સમય એક જગ્યા પર જ રહે છે. અને ઉપયોગ ક્યાં ચાલ્યો ગયો? ત્યારે કે ઓલા દુઃખ ઉપર ચાલ્યો ગયો, એટલે આ વિષયો તો સાઈડ પર રહી ગયા. એટલે ખરેખર એ પર પદાર્થ જે છે એ ઇન્દ્રિયના વિષયો એ પણ રોલ પ્લે નથી કરતા. શરીર રોલ પ્લે નથી કરતું, ઇન્દ્રિય રોલ પ્લે નથી કરતી અને એ વિષયો બી રોલ પ્લે નથી કરતા. માટે ખરેખર જીવના ઇન્દ્રિય જ્ઞાનથી જ એને ઇન્દ્રિય સુખ ભાસે છે, પણ એ ખરેખર સુખ છે જ નહીં, કેમ કે રાગ દ્વેષ મિશ્રિત છે, કાલ્પનિક છે. અને જે અતિન્દ્રિય જ્ઞાન છે એનાથી તો અતિન્દ્રિય સુખ એને છે જ. જો 67, જો દ્રષ્ટિ પ્રાણીની તિમિરહર તો કાર્ય છે નહીં દીપથી, જ્યાં જીવ સ્વયં સુખે પરિણમે વિષયો કરે છે શું તહી. ત્યાં અહીંયા ઉદાહરણ આપ્યું કે કોઈ નિશાચર પ્રાણી હોય, રાતના ચાલવા વાળું સાપ અને એની બિલાડીને એની વાત કરીને, કે એની આંખેથી જ રાતના બધું દેખાય છે તો લાઈટ કરીને શું પ્રયોજન છે. એવી જ રીતે અહીંયા જીવને જ્ઞાનથી જ સુખનો આભાસ થાય છે, તો આ પર પદાર્થોનું કામ જ શું છે વચમાં? ખ્યાલ આવ્યો કે નહીં? તો ચાલો 68માં હવે આ સુખ અધિકારનું આખું સમરી કરે છે. ત્યાં હવે આત્માનું સુખ સ્વભાવ પણ દ્રષ્ટાંત વડે દ્રઢ કરે છે કે જેમ આભમાં સ્વયમેવ ભાસ્કર ઉષ્ણદેવ પ્રકાશ છે. આ સૂર્ય જે છે આકાશમાં, તો સ્વયમેવ જ પ્રકાશ આપે છે અને ઉષ્ણતા આપે છે, તો એને બીજા કોઈ પદાર્થની જરૂરત નથી. એવી જ રીતે સ્વયમેવ લોકે સિદ્ધ પણ તેમ જ્ઞાન સુખ ને દેવ છે. એવી જ રીતે સિદ્ધ ભગવાન છે એ પોતે સ્વયમેવ જ સુખી છે, એને કોઈની જરૂરત નથી. સૂર્યને કોઈની લાઈટ ટોર્ચ કરવાની જરૂરત નથી પડતી. એવી રીતના સિદ્ધ ભગવાન, સિદ્ધ ભગવાન શું, કોઈ પણ આત્મા ખરેખર પોતે જ સુખનો પટારો છે. જેવી રીતના પેલા રત્ન હતા જૂના જમાનાના, જેમાંથી પોતે જ પ્રકાશ નીકળે છે, એવી રીતના આત્માને જો તમે એમને એમ રવા દો ને, એને કાંઈ કરો નહીં એમને એમ રવા દો, તો સ્વયમેવ જ સુખી થઈ જાય છે. જેવી રીતના પેલું ગરમ પાણી હોય ને, એને કાંઈ ના કરો સાઈડ પર મૂકી દો તો સ્વયમેવ ઠંડુ થઈ જાય છે કે નહીં? એવી રીતે આપણે શું છે, આપણે ઘડી ઘડી આમ એને ડિસ્ટર્બ કરીએ છીએ, એને વારે ઘડી ઇન્દ્રિયો વિષયોમાં લગાવીએ છીએ, એને મૂકી દો સાઈડ પર તો સ્વયમેવ જ અતિન્દ્રિય થઈ જાય છે. તો આ રીતે આપણો અતિન્દ્રિય સુખ અધિકાર પૂરો થયો. જો આપણે આ જે હવે શુભ પરિણામ અધિકાર છે એની બે ગાથાઓ લઈને આજે પૂરું કરશું. આ આનંદ અધિકાર થયો. હવે જે શુભ પરિણામ અધિકાર છે એ આખા અધિકારમાં જીવના શુભાશુભ ભાવ એની ચર્ચા કરી છે, અને એનાથી ખરેખર જીવને સુખ નથી એ સિદ્ધ કરવું છે. ખરેખર સિદ્ધ તો શું કરવું છે કે ભાઈ શુદ્ધોપયોગથી જીવને જ્ઞાન અને સુખ પ્રગટ થયા. અને આ શુભ પરિણામ શું છે, કે શુભ કહો કે અશુભ કહો, નામ શુભ પરિણામ અધિકાર આપ્યું, બાકી તો બાકીના અન્ય પરિણામો બધા દુઃખરૂપ છે. ચાલો 69. હવે ઇન્દ્રિય સુખના સ્વરૂપ સંબંધી વિચાર ઉપાડતા આરંભતા તેના, એટલે કે ઇન્દ્રિય સુખના સાધન શુભોપયોગનું સ્વરૂપ કહે છે. પેલા શુભો ઉપયોગ કોને કહેવાય, કોને કહેવાય શુભ ઉપયોગ, કે જો જે ગુરુદેવ યતિ પૂજા વિશે અથવા વળી દાન ને સુશીલો વિશે જીવ રક્ત ઉપવાસાદિ કે શુભ ઉપયોગ સ્વરૂપ છે. જે કોઈ પણ દયાદાન આદિ, જે ઇન જનરલ ગુડ પરિણામ કહેવાય, દયાદાન આદિ કરે છે, કોઈની મદદ કરે છે, કોઈને દાન આદિ કરે છે, જે કોઈ મોટા પદ હોય જિનેન્દ્ર ભગવાન આદિ એની ભક્તિ ભાવના કરે છે, આપણને અંદરથી એવા બધાનું ભલું થાય એ જાતના પરિણામ જે થાય એને શુભ પરિણામ કહેવાય છે. આવો 70. હવે ઇન્દ્રિય સુખને શુભોપયોગના સાધ્ય તરીકે, અર્થાત શુભોપયોગ સાધન છે અને તેનું સાધ્ય ઇન્દ્રિય સુખ છે એમ કહે છે. આજે શુભ પરિણામ જે થયા તો એનાથી પુણ્યકર્મ બંધાશે, પુણ્યકર્મનો જ્યારે ઉદય આવશે ત્યારે ઓટોમેટિકલી ઇન્દ્રિય સુખ મળી જશે. બરાબર? જો શુભયુક્ત આત્મા દેવ વા તિર્યંચ વા માનવ બને તે પર્યાયે તાવત સમય ઇન્દ્રિય સુખ વિધ વિધ લહે. જો દેવગતિમાં તો ઇન્દ્રિયોનું સુખ છે જ, મનુષ્ય ગતિમાં પણ યથા યોગ્ય જેટલી 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 પુણ્યની શક્તિ હોય એ પ્રમાણેના વિષયો મળે છે, તો એ પ્રમાણે એને ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ એટલે ભાસ થાય છે. તિર્યંચમાં પણ એટલો યથાયોગ્ય એને ઇન્દ્રિય સુખ છે. ગઈકાલે આના ઉપર પ્રવચન સાંભળતો હતો. હા, રેસના ઘોડાનું ઉદાહરણ આવ્યું, મોટા હાથીનું ઉદાહરણ આવ્યું, ગઈકાલે બીજું બી ઉદાહરણ આવ્યું કે આજકાલ તો લોકો બિલાડીઓને કૂતરાઓ પાળે છે, એમાં મુખ્યત્વે બિલાડીઓ પાળે છે, કૂતરા બી હવે આઉટ ઓફ ફેશન છે. અને એમાં પણ પોતાના દીકરાઓ હોય મેડ પાસે અને પેલી બિલાડીઓ હોય શેઠાણીના ખોળામાં, તો આ તિર્યંચોનું પુણ્યનો પ્રતાપ છે કે નહીં બોલો? છે ને? તો એને પણ પોતાના યથાયોગ્ય પુણ્ય અનુસાર એને એના સંયોગોની પ્રાપ્તિ થાય છે. આજે જેવી રીતના ચક્રવર્તીને આટલા ઊંચા ભોજન મળે છે ને, તો પેલા એટલે કૂતરા બિલાડીઓને પણ એની શક્તિ કરતા ઊંચા ભોજન મળે છે આજે, તો એના પુણ્યનો પ્રતાપ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો હવે 71 માં આપણે જરા સમરી કરીએ કે આ રીતે ઇન્દ્રિય સુખની વાત ઉપાડી અને હવે ઇન્દ્રિય સુખ દુઃખપણામાં નાખે છે. આ તો કરવું જરૂરી છે ને ભાઈ, ઇન્દ્રિય સુખ તો કીધું પણ ખરેખર તે દુઃખ જ છે. તો જો સુરનેય સૌખ્ય સ્વભાવ સિદ્ધ ન સિદ્ધ છે આગમ વિશે, તે દેહ વેદનથી પીડિત રમણીય વિષયોમાં રમ. આ બહુ સરસ ગાથા છે, ઘણી વાર આપણે ગાતાવી હોઈએ છે કે દેવો જેવા દેવો પણ છે, એને ભલે ગમે તેટલા સંયોગો મળ્યા હોય પણ એ સંયોગોમાં ખરેખર એને સુખ નથી અને ખરેખર એ પોતાના દેહ અથવા ઈચ્છાઓના વેદનથી પીડિત છે, માટે આ બધા રમણીય વિષયોમાં રમણ કરે છે. એટલે ખરેખર શુભ પરિણામ હોય તો સંયોગોની પ્રાપ્તિ થાય, તો એ પણ જીવને દુઃખમાં જ ડૂબાડે છે. ખરેખર તો જો પુણ્યના પરિણામ પણ છે ને પાપના ઉપજાવનાર છે. પાપના પરિણામમાં જીવને ધર્મ કરવાનો ભાવ બી થાય છે ક્યારેક, પુણ્યના પરિણામમાં તો જીવ વધારે ડૂબી જાય છે અને એના ફળમાં એને ઉલટા પાપના જ બંધ થાય છે. અથવા એ પુણ્યના ફળ બી મળશે ને ત્યારે પણ એ ભોગવવાના પરિણામ પાપ જ છે. હા, એટલે પુણ્ય તો વધારે ડેન્જરસ છે પાપ કરતા બી. તો આવો વિચાર કરીને આપણે શુભ પરિણામ અધિકારને આગળ કાલે કન્ટિન્યુ કરશું. જીવવાની સ્થિતિ
સહજાનંદી શુભ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુભ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુભ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. બોલો ઋષભાદિ માર પરમ ચોઈ શ્રી વીરેન્દ્ર ભગવાનનો, શ્રીમંદરાદિ અજીપુર પરમ શ્રી શિવરમાન વીરેન્દ્ર ભગવાનનો, અખંડ સાધનાના પ્રતિક ભાવ બોલી મને રાજનો, પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો, અતિશરના આત્મસિંહતા પરમ પૂજ્ય કૃપા ઉદય આદિ સર્વ જ્ઞાની પરમાત્માનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મેં બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી માંકો વંદના સત બાર હૈ. બોલો જીવાણી માતનો જય હો.